તારીખ 12/1/1993 શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 2.
સ્વરૂપને સમજ્યા વિના, એ સ્વરૂપને ઓળખા વિના મંડન નમસ્કાર કરવાનો પરમાર્થ ફળ નથી. એટલે એનું સ્વરૂપ સમજાવે છે. પહેલા તો એ થયા કેવી રીતે, અનાદિથી અર્યંત છે કે કોઈ નવા થાય છે? અર્યંત જે થાય છે એ બધા આત્માઓ નવા નવા અર્યંત થાય છે. કોઈ અનાદિથી અર્યંત હોય છે એવું નથી. જૈન ધર્મમાં અર્યંત પરમાત્મા છે, સિદ્ધ પણ પરમાત્મા છે. પણ અન્ય મતની જેમ પરમાત્મા અનાદિથી છે કોઈ એક, એવો અહીંયા વિષય નથી. કે ભાઈ આપણા પરમાત્મા તો પરમેશ્વર તો અનાદિથી છે કે નહીં? જે કોઈ જેટલા પરમાત્માઓ થયા, અનંતા થયા, એ બધા પહેલા સંસારી હતા અને એ સંસાર દશાનો અભાવ કરીને અથવા દોષિત દશાનો અભાવ કરીને, ક્ષય કરીને નિર્દોષ પરમાત્મ દશાને પ્રાપ્ત થયા. એ નવા નવા થાય છે. કેવી રીતે થયેલું છે? જે ગ્રહસ્થપણું છોડીને છેલ્લે મનુષ્ય હોય છે એમ કે છે. ચાર ગતિમાં પરિભ્રમણ કરતા એવા જીવ છેલ્લે મનુષ્ય પર્યાયમાં હોય છે અને મનુષ્ય પર્યાયમાં ગ્રહસ્થ દશામાં પ્રથમ હોય છે. પૂર્વથી જ્ઞાન લઈને આવે, ત્રણ જ્ઞાન લઈને, સમ્યક મતિ કૃતને અવધિ, તો પણ એમની દશા ચતુર્થ ગુણ સ્થાનથી વિશેષ ગણવામાં આવતી નથી. મનુષ્ય તરીકે ત્રણ જ્ઞાન લઈને જન્મ પામનાર કોઈ પણ તીર્થંકર દેવનો આત્મા હોય તો પણ એ ચતુર્થ ગુણ સ્થાને ગ્રહસ્થ દશામાં ગણવામાં આવે છે. એ ગ્રહસ્થપણું છોડીને, છોડીને એટલે એથી આગળ વધીને એમ કહેવાય છે. ગ્રહસ્થપણામાં સર્વથા નિર્દોષ દશા રહી શકતી નથી કે થઈ શકતી નથી. કોઈ એમ કહે કે ગ્રહસ્થ દશામાં પણ અમે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરીએ તો એ અસંભવિત છે અને અશક્ય છે. ગ્રહસ્થ દશાને કૃપાળુ દેવ તો કાજળની કોટડી કહે છે. શું કહે છે એને? કે કાજળની કોટડીમાં કોઈ રહેતો હોય અને એને ડાઘ કાજળનો ન પડે એવું કોઈ દિવસ બને નહીં. એમ ગ્રસ્ત દશા છે એમાં ડાઘ અને કલંક ને દોષ લાગ્યા વિના રહે નહીં. તેથી એવી દૂષિત દશા છોડીને, ગ્રહસ્થપણું છોડીને, મુનિધર્મ અંગીકાર કરીને, દીક્ષા લઈને, પંચ મહાવ્રત આદિ 28 મૂળ ગુણનો શુદ્ધ બાહ્ય વ્યવહાર, નિર્દોષ વ્યવહાર, બારમા અને અંદરમાં છઠ્ઠા સાતમા ગુણ સ્થાન યોગ્ય, સ્વરૂપ સ્થિરતા અને વિતરાગતા અને સ્વસંવેદન એ આદિ પ્રાપ્ત કરીને નિજ સ્વભાવ સાધન વડે, પોતાના સ્વભાવના અવલંબન વડે, સાધન કોને બનાવ્યો? સ્વભાવનું સાધન છે. કરણ શક્તિ છે આત્મામાં, અનંત શક્તિઓમાં એક કરણ શક્તિ અથવા સાધન નામની શક્તિ છે, જેથી આત્માને પોતાનું નિર્હિત કરવા માટે કોઈ બીજા સાધનાંતરની જરૂર નથી. બીજું કોઈ સાધન મળે તો આત્મા કલ્યાણ પામે ને બારમા સાધન ન મળે તો આત્મા કલ્યાણ ન પામે એવું આત્માના સ્વરૂપમાં નથી એમ કહેવાય છે. એટલે પોતાના સ્વભાવના સાધન વડે ચાર ઘાતી કર્મ નો ક્ષય કરીને જ્ઞાનાવરણી દર્શનાવરણી મોહની અને અંતરાય એવા ચાર ઘાતી કર્મ નો ક્ષય કરીને દ્રવ્ય ને ભાવે બંને લઈ લેવા. શું દ્રવ્ય કર્મ નો પણ ક્ષય થાય છે અને ભાવ નો પણ અભાવ થઈને ક્ષય જણાય છે. જે અનંત ચતુષ્ટય રૂપે બિરાજમાન થયા આ બાજુ ચાર ઘાતી ભાવ કર્મ નો અવગુણ ટળ્યો તો આ બાજુ આત્માના ચાર મુખ્ય ગુણો પ્રગટ થયા, કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત વીર્યને અનંત સુખ. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્યને અનંત સુખ. એ ચારે અનંત હોવાથી એને અનંત ચતુષ્ટય કહેવામાં આવ્યા છે. એવા અનંત ચતુષ્ટય રૂપે જે બિરાજમાન થયા છે ત્યાં તેમને અનંત જ્ઞાન વડે તો હવે એક એક ગુણ શું કામ કરે છે એમ કહે છે કે અરિયંત પરમાત્માને અનંત જ્ઞાન વડે તો પોત પોતાના અનંત ગુણ પર્યાયો સહિત સમસ્ત જીવાદી દ્રવ્યોને યુગપત વિશેષપણાએ કરી પ્રત્યક્ષ જાણે છે. પરપ્રકાશકનું લીધું છે પહેલું સીધું. શું કેમ કે અહીં તો સમાજને સમજાવવું છે ને, તો સર્વથા નિરવશેષ કેવળ માત્ર જ્ઞાનપણે પરિણમવું તે કેવળ જ્ઞાન છે. સ્વભાવ જ્ઞાન વડે કેવળ પરિણમવું તે કેવળ જ્ઞાનનું સ્વરૂપ છે, પણ એ કેવળ જ્ઞાનનું અંતરંગ સ્વરૂપ છે. એ જ કેવળ જ્ઞાનનું બાહ્ય સ્વરૂપ એવું છે કે સકળ વિમળ થયું હોવાથી, સર્વથા વિમળ થયું હોવાથી, નિર્મળ થયું હોવાથી જગતના પોતાના અને જગતના તમામ પદાર્થોના ત્રણેય કાળના દ્રવગુણ પર્યાયો તેમાં ઝળકે છે, પ્રતિબિંબિત થાય છે, એને પ્રત્યક્ષ જાણે છે એમ કહ્યું. ત્યાં અનંત જ્ઞાન વડે પોતપોતાના અનંત ગુણ પર્યાય સહિત સમસ્ત જીવ આદિ, આદિમાં બાકીના પાંચ અજીવ પણ લઈ લેવા, સમસ્ત જીવો અને સમસ્ત અજીવો એ બધા દ્રવ્યોને તેના અનંત ગુણ પર્યાય સહિત, એટલે ત્રણેય કાળના, બુદ્ધ, ભવિષ્ય અને વર્તમાનના, યુગપત એટલે એક સાથે વિશેષપણાએ કરીને, એટલે ભેદથી બધા ભેદો એના જાણે, એક એક ભેદો જાણે છે અને એ પ્રત્યક્ષ જાણે છે, એવું જ્ઞાન ત્યાં કેવળ જ્ઞાન એવું કામ કરે છે. જ્યારે અનંત જ્ઞાન પ્રગટે છે ત્યારે કેવળ જ્ઞાન આ પ્રકારે પરિણમે છે. આ કેવળ જ્ઞાનનું સ્વરૂપ લીધું. અનંત દર્શન વડે, હવે અનંત દર્શનની વાત કરવી છે. જ્ઞાન નામ તો સ્વપ્રકાશકપણામાં પોતાના તો જાણે છે દ્રવ્ય પર્યાયને, પણ પોતાના સ્વરૂપને સુખાદી ગુણને અનુભવે પણ છે, વેદે પણ છે, અને એવું અનંત સ્વસંવેદન એની મૂર્તિ તે અરિયંત પરમાત્મા છે. અરિયંત પરમાત્માના દર્શન કેવી રીતે કરવાના, કાલે ચર્ચામાં વાત નીકળી કે એમને અનંત સ્વસંવેદન વર્તે છે. કેવું અનંત ગાઢ પ્રગાઢ એકદમ એટલું સ્વસંવેદન વર્તે છે કે ઉપયોગ ત્યાંથી બહાર જતો નથી, એવા અંતર્મુખ ભાવમાં અનંત સ્વસંવેદનની મૂર્તિ છે એ અરિયંત પરમાત્મા છે. અરિયંત પરમાત્મા એટલે બધા તીર્થંકરો જ હોય એવું કાંઈ નથી. તીર્થંકરો તો મર્યાદિત થાય છે, આ ભરત વૈરાવતમાં તો 24 જ થાય છે, મહાવિદ્યાદિમાં ઘણા થાય છે, વધીને 160 સુધી, અત્યારે 20 છે, પણ એ મર્યાદિત થાય છે. એની અપેક્ષા એ કેવળીઓ તો લાખો થાય છે. તીર્થંકરો આંગળીને વેઢે ગણી શકાય એટલા થાય છે, જ્યારે કેવળી તો લાખો થાય છે. અને જે જે આત્માઓ તેરમા ગુણ સ્થાનને પ્રાપ્ત કરે તે બધા આત્માઓ, તીર્થંકરો હોય કે કેવળી હોય, તે બધાને અરિયંત પદ કહેવામાં આવે છે. નમો અરિયંતાણમમાં બધાને નમસ્કાર છે, કોઈ બાકી રહેતા નથી. ધર્મમાં તો વિશેષ લીધું છે, જે અંત્ય દીપક છે એ બધે લગાડવું એમ કે છે કે નમો લોહે ત્રિકાળ વર્તી સમ અરિયંતાણમ, એટલું વિશેષ. શું નમો લે ત્રિકાળવર્તી સબ સાવણમ છે, ત્રિકાળવર્તી શબ્દ નથી બોલાતો, નમો લે સબ સાવણમ બોલાય છે, પણ એ સર્વમાં સર્વમાં ત્રિકાળવર્તી લઈ લેવા. અનંતા થયા, વર્તમાનમાં જે કોઈ થયા હોય તે, અને ભવિષ્યમાં જે કોઈ થશે તે, ભલે અત્યારે નિગોજમાં હોય, એ બધાને નમસ્કાર કરવામાં આવે છે. હા, એ બધાને ગણધર દેવ નમસ્કાર કરે છે. મુનિ 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 શ્રેષ્ઠ, ગણધર દેવ તો મુનિ પુંગવ કહેવાય છે. પુંગવ એટલે શ્રેષ્ઠ, એ સંસ્કૃત શબ્દ છે. મુનિ પુંગવ, મુનિઓમાં પણ જે શ્રેષ્ઠ છે તેવા ગણધર દેવ એ અરિહંતોને, સાધુઓને, ત્રણેય કાળના સાથે કોઈ બાકી રાખતા નથી, એને નમસ્કાર કરે છે. વિશેષપણા કરીને આયા અનંત જ્ઞાનથી જાણે છે, એ બાહ્ય જ્ઞાન લીધું, અંતર જ્ઞાનમાં સ્વસંવેદન લીધું, પોતાના સ્વરૂપનો પ્રકાશ કરે છે. એ પણ અનંતું છે, એટલું અનંતું છે કે લોકાલોક જણાવવા છતાં ઉપયોગ વિચલિત થતો નથી. શું જણાવવું બાકી રહ્યું ત્રણ કાળ ત્રણ લોકમાં, કે કાંઈ નહીં, છતાં એ ઉપયોગ વિચલિત કેમ થતો નથી, કે એવું સ્વસંવેદનની પકડ અંદરમાં રહેલી છે કે જેને લઈને ઉપયોગ થતો નથી. એક સાથે બંને કામ થાય છે, સ્વ અને પર બંને. અંદર એવું છે, અનંત સુખ છે, અનંત શાંતિ છે, અનંત આનંદ છે, પરમાનંદ છે, કે જેને છોડીને ઉપયોગ બહાર જાય તો આકુળતાને ભજે એવું કોણ કરે. તમારી દુકાને એક હારે 5-10 ગ્રાહક લાગેલા હોય તો જે ગ્રાહક ફટાફટ ખરીદી કરતો હોય એને જવાબ આપો કે ભાવ પૂછવા આવ્યો હોય, એને હામું ન જોવો તમે. હે, વાત કરવાની નહીં, હામું જોવાનું નહીં. જેને હારે કામ થાય છે ખરીદીનું એને અમે બીજું લક્ષ જાતું નથી. આ તો પ્રેક્ટિકલ દ્રષ્ટાંત છે કે નહીં? હે, પહેલો આવ્યો હોય તો ન ધ્યાન દે, પાછળથી નહીં. પહેલો આવ્યો હોય ને અને પાછળથી આવનારો ફટાફટ લેવા માંડે, મારું આટલું જુદું મૂકો ભાઈ, આમ 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 આ તાકો મારો, આ આ મારું આટલું, આમાં તું અસર ફાડી દો, આમાંથી આમ કરી દો, આમ કરી દો, પેલો પેલો આવ્યો એ પીડ્યો રહ્યો. હે, જ્યાં લાભ છે, શું એનો અર્થ શું થયો? જ્યાં લાભ છે તો અહીંયા અનંતો લાભ છે. સ્વરૂપમાં કેટલો લાભ છે? અનંતો લાભ છે. અનંતો લાભ છે પછી ક્યાંથી ઉપયોગ ફરે? અહીંયા છદ્મસ્થ નો ફરતો નથી, તો કેવડી નો ફરવાનો નથી. એને તો ઘણી શક્તિ છે, સ્વરૂપમાં સ્થિર રહેવાની અનંત શક્તિ, અનંત વીર્ય પ્રગટ થયું છે, અનંત પુરુષાર્થ વર્તે છે. અનંત દર્શન વડે તેને સામાન્યપણે અવલોકે છે, તેને એટલે પોતપોતાના અનંત ગુણ પર્યાય સહિત સમસ્ત જીવાદી દ્રવ્યોને એક યુગ પદ, કેટલું પદ, બધે અહીંયા અનંત દર્શનમાં પણ લઈ લેવું. જ્ઞાન વિશેષપણે કરીને પ્રત્યક્ષ જાણે છે અને દર્શન સામાન્યપણે અવલોકે છે, પણ એનો વિષય પણ જેટલો જ્ઞાનનો વિષય છે એટલો જ દર્શનનો વિષય છે. જ્ઞાન સર્વ ભેદોથી જાણે છે, દર્શન કોઈ પણ ભેદ પાડ્યા વિના સામાન્યપણે એના અસ્તિત્વને દેખી લે છે, એટલું કામ દર્શનનું છે. અનંત વીર્ય વડે એવા ઉપરયુક્ત સામર્થ્યને ધારે છે અને એવું જ્ઞાન દર્શન પણ આત્મામાં સ્થિર રહીને જાણવાનું, દેખવાનું, એવા સામર્થ્યને ધારણ કરવું તે અનંત વીર્યનું કાર્ય છે. એ સામર્થ્યને સામર્થ્યનું સ્વરૂપ છે. તથા અનંત સુખ વડે નિરાકુર પરમાનંદને અનુભવે છે અને અનંત સુખ પ્રગટ થયું હોવાથી આકુલતા વિનાના પરમાનંદને ભોગવે છે, અનુભવે છે. મળી જે સર્વથા એ ચાર ગુણો શું કામ કરે છે એ લીધો ઉપરાંત હવે કે છે વણી જે સર્વથા સર્વ રાગવાદ રાગ દ્વેષાદી વિકાર ભાવોથી રહિત થઈ શાંત રસરૂપ પરિણિમા છે સુખ અને આનંદની વાત કરી લીધી હવે વિશેષ વાત શાંતિની કરે છે કે જેમને રાગ દ્વેષનો અનંતમાં અંશે પણ સદભાવ રહ્યો નથી કોઈ અંશે સદભાવ નથી રહ્યો સર્વથા રાગ દ્વેષનો જેમણે ક્ષય કરી નાખ્યો છે બારમા ગુણ સ્થાને તો જેને સર્વથા સર્વ રાગ દ્વેષનો અને તમામ પ્રકારના વિકાર ભાવોનો ચારિત્ર ગુણમાં જેટલા વિકાર થાય છે એ બધા વિકાર ભાવોનો ક્ષય કરીને રહિત થઈને જેવો શાંત રસરૂપે પરિણમા છે ગુરુદેવ તો એમ કહે કે આત્મા છે એ જ અનંત શાંત રસનો કંદ છે એમાંથી આ અર્યંત પદમાં અનંત શાંતિ પ્રગટ થઈ ગઈ છે એ અનંત શાંત રસ જેમને પ્રગટ થયો છે પોતાની અવસ્થામાં પૂરેપૂરો બારમે પરિવર્ત થઈ ગયો છે એટલે તેરમે તો કહેવા આ તો સમજાવે છે બાકી એ તો પહેલા થઈ ગયું છે સુધા તૃષા સમસ્ત દોષોથી મુક્ત થઈ ગઈ અઢાર દોષ ન હોય સુધા દુષા તૃષા પછી નિંદ્રા પ્રસ્વેદ એ કરીને આવે છે નિયમસારમાં ગાથા છે અઢાર દોષ રહીત કેવળી હોય છે એટલે રોગ ન હોય જરાપણ ન હોય કોઈને મોટી ઉંમરે કેવળ જ્ઞાન થાય વૃદ્ધાવસ્થામાં તો કેવળ જ્ઞાન થયા પછી એમનું શરીર વૃદ્ધ રહે કે ન રહે કે નહીં ઠીક બાલ્યવસ્થામાં આઠ વર્ષે કેવળ જ્ઞાન થાય કેટલા આઠમા વર્ષે કેવળ જ્ઞાન થાય આઠ વર્ષ પહેલા ન થાય તો શરીર બાળક પણ ન રહીએ શું શરીર ન બાળ ન યુવાન ન વૃદ્ધ એવું થઈ જાય અત્યારે ભગવાનની પ્રતિમાને શું કહેશો તમે યુવાન કહેશો નહીં બાળક કે વૃદ્ધ કહેશો કે નહીં એમાં બાળકપણું યુવાનપણું વૃદ્ધપણું એકે અવસ્થામાં દેખાય એવું એકદમ ઘાટેલું અને પરમ અવતારિક પરમાણુને ધારણ કરતું શરીર થઈ જાય છે એટલે બધી પ્રતિમા એક સરખી જોવામાં આવે છે એના કારણે છે કે એક સરખી અરિયંત એમાં કોઈનો ચહેરો મરો પણ જે સંસાર અવસ્થામાં હોય એવો ન રહે જે બધાને અત્યારે જુદા જુદા ચહેરા દેખાય છે એમ ન દેખાય બધા અરિયંતોનો મુદ્રા એક સરખી વિતરાગ મુદ્રા દેખાય કોઈને એમાં કાંઈ ફેર દેખાય એ પ્રશ્ન ચાલ્યો હતો બહુ અપમાન ચાલી ગુરુદેવના વિષયમાં હવે સૂર્યકીર્તિ નામના 25મા તીર્થંકરની પ્રતિમાની સોનગઢમાં સ્થાપના કરી છે કલકત્તાથી હાઈકોર્ટના ત્યાં જ આવ્યા હતા દિગંબર જૈન હતા કલકત્તાથી આવીને આવ્યા હતા બધા યાત્રા કરતા કરતા સોનગઢ આવેલા આપણો કેસ તો ગુજરાતની હાઈકોર્ટમાં ચાલેલો એટલે પછી જેનો જે વિષય હોય એ તો બધું વાંચતા હોય નવા નવા કેવા કેસ દાખલ થાય છે ધર્મના બીજા બીજા એને જે દર્શન કરી લીધા પછી પૂછ્યું કે આમાં કાંજે સ્વામીની જે પ્રતિમા સ્થાપી છે એ કઈ તમને ખબર છે કાં તો કે અમે કોર્ટમાં છીએ એટલે અમે બધું વાંચ્યું હોય એનું હોય તો પછી ગોતી કાઢોને કીધું નાના તો બધી એક સરખી જ છે પ્રતિમા તો એક સરખી જ હોય મેં તો એમ સાંભળ્યું છે કે કાંજી સ્વામીની તીર્થંકર કરી છે સ્થાપના કરી દીધી એવું કાંઈ નથી એવી બધી અફવાઓ ચાલે છે કાંજી સ્વામી ભાવિ તીર્થંકર થવાના છે અને ભાવિ નહીં છે એમની સ્થાપના છે એ અર્યંત પ્રતિમાની સ્થાપના છે એ કોઈ છદ્મસ્થ પ્રતિમાની સ્થાપના નથી એમાં તો કાંઈ વાંધો નહીં અર્યંત નમસ્કાર ત્રણેય કાળના અર્યંત તો નમસ્કાર કરીએ જ છીએ આપણે થાપીને કરો તો વગર થાપીને કરો તો દ્રવ્ય થાય એમ નેમ કરો તો ભાવે તો થાય જ છે જો તમે એમ ભાવમાં લ્યો કે નમો લોહી ત્રિકાળ વર્તી સર્વ અરંતાણ તો એમાં ભાવેની સ્થાપના થઈ ગઈ અનંતા તીર્થંકરોની, અનંતા હરિયંતોની, તીર્થંકરોની શું હરિયંતોની પણ થઈ ગઈ, નીચેમણીઓની થઈ ગઈ ભાવમાં તો સ્થાપના, વધારે વિશેષ ભાવમાં આવિર્ભાવ થવા માટે દ્રવ્ય સ્થાપના કરવામાં આવે છે, બીજી કોઈ વિશેષ વાત નથી એમાં, એ તો બરાબર છે, એમાં તો કઈ વાંધો નહીં, વાંધો હોય તો તમે જજ છો, લ્યો ને આપણે વિચાર કરીએ, ના બરાબર છે, બધી પ્રતિમાઓ હરિયંત પ્રતિમા છે, બહુ સુંદર જિનાલયો છે, બહુ સુંદર અહીંયા પ્રતિમાઓ છે, ખુશ થયા હતા દિવસ રોકાણાના, નિરાકુર વિકાર ભાવોથી રહીત શાંત રસ થઈને પરિણમા છે, ક્ષુધા તૃષાદી સમસ્ત દોષોથી મુક્ત થઈને, કોઈ પણ પ્રકારના સંસાર અવસ્થાના દોષો રહે ને મુક્ત થઈને દેવાથી દેવપણાને પ્રાપ્ત થયા છે, દેવોના પણ અધિદેવ છે, એમના સમૂહ શરણોમાં અસંખ્ય દેવો આવે છે, બાર યુગમની સભામાં અસંખ્ય જીવો હોય છે, કેમ કે ત્યાં અવગાન ને અતિશય હોય છે, ત્યાં કઈ વાંધો આવતો નથી, દેવાદી દેવપણાને પ્રાપ્ત થયા છે, એટલે દેવના ઇન્દ્રો પણ જેને વંદન કરે છે, સપ ઇન્દ્ર વંદિત છે, સ ઇન્દ્રો જેને નમસ્કાર કરે છે, આયુધ અંબરાદી અંગ વિકારાદી જે કામ ક્રોધાગ્નિ નિંદ્ય ભાવોના ચિહ્ન છે, તેથી રહિત જેમનું પરમ ઔદારિક શરીર થયું છે, જેમને આયુધ નથી, આયુધ એટલે કોઈ શસ્ત્ર, શંકર વાત કરે છે પંડિતજી સાહેબ કે અન્ય મતના દેવો આયુધને ધારણ કરે છે, કોઈ દરબાર, કોઈ તીરકાંઠા, હે કોઈ ત્રિશુર, આ માતાજીને ત્રિશુર હાથમાં રખાવે છે, કોઈને તરવાર, કોઈને તીરકાંઠા ધનુષ બાણ, તીરકાંઠા હે પછી ગદા, ગદા એ રાખે છે કે નહીં, શંખ ચક્ર ગદા પદ્મધર, આ વિષ્ણુની મૂર્તિને આ ચતુર્ભુજ કલ્પે છે, એમાં એક એક હાથમાં એક એક, એક હાથમાં શંખ છે, એક હાથમાં ચક્ર છે, એ પણ આયુધ છે, ચક્ર છે એ આયુધ છે, અને ગદા છે એ પણ આયુધ છે, પદ્મ એટલે કમળ, એક હાથમાં કમળ ને શંખ હોય છે, કે છે બધું કે છે, ખૂબ દલીલો કરી છે એમણે તો, પ્રણવજી એ તો ખૂબ દલીલો કરી છે, એ બધી શું કેમ કે દાર્શનિક શાસ્ત્ર છે, મુખ્ય આ શાસ્ત્રની જે પદ્ધતિ છે એમાં દાર્શનિક પણ છે અને એક બીજો આગમ પદ્ધતિથી આ શાસ્ત્ર લખાયેલું છે, અધ્યાત્મ પદ્ધતિથી વાત આવે છે પણ મુખ્ય આગમ પદ્ધતિ છે, કે દરેક જગ્યાએ પ્રતિપક્ષ એવા કર્મના ક્ષય ઉપશમ અને ક્ષયક્ષમપણાની પણ વાત કરતા જશે, એક એક જગ્યાએ ક્ષય ઉપશમ અને ક્ષયક્ષમપણાની વાત કરતા જશે, એ આગમ પદ્ધતિનો વિષય છે, એટલે એમની જે લખવાની શૈલી છે એમાં આગમ પદ્ધતિ અને દાર્શનિક પણ આ બે મુદ્દા એમણે ઉપસાવ્યા છે, અધ્યાત્મનો વિષય છે પણ એ ગૌણ છે, એટલે અધ્યાત્મની જે સૂક્ષ્મ અનુભવની વાતો છે એ હજી આગળ લખવાના હશે કદાચ, કેમ કે ગ્રંથ અધૂરો રહ્યો છે અને પોતે સ્વાનુભવી છે, પણ નવધિકારમાં એટલી સૂક્ષ્મ વાતો નથી સમાવિષ્ટ, શું કહે છે કે આયુધ અંબર એટલે વસ્ત્ર, એમને કોઈ શસ્ત્ર નથી હોતા, કોઈ વસ્ત્ર નથી હોતા, હા અંગ વિકાર આદિ જે કામ ક્રોધાદિ નિંદ્ય ભાવોના ચિહ્ન, અને કોઈ પણ જાતના ક્રોધાદિ આ મૂર્તિ બનાવે છે ને, માતાજીની મૂર્તિ બનાવે રાક્ષસને મારતા હોય, હનુમાનજીની મૂર્તિ બનાવે ઓલાને શું કનોતીને પગે દાબી દીધી હોય, એવા કોઈ કામ ક્રોધ મોહના કોઈ ભાવોના ચિહ્નો એમના કોઈ અંગમાં કોઈ વિકાર જોવામાં આવતો, કેવળ નિર્વિકાર મૂર્તિ હોય છે, કેવી જૈન પરમાત્માની મૂર્તિ કેવી હોય, કેવળ નિર્વિકાર મૂર્તિ હોય છે, એવા ચિહ્નથી રહિત જેમનું પરમ ઔદારિક શરીર થયું છે, પરમ ઔદારિક એટલે આ ઔદારિક પરમાણુ છે, ત્યારે જે શરીર છે એ ઔદારિક છે, અને પરમ ઔદારિક થાય એટલે સ્ફટિક જેવા એકદમ પારદર્શક થઈ જાય છે. પછી રંગ એના જુદા જુદા હોય છે, લાલ પીળા કાળો પારદર્શક પાણીનો કલર અને સોનેરી એવા ચાર પાંચ રંગ એમાં ઉત્પન્ન થાય છે, પણ પારદર્શક હોય છે. પરમ કુદરતી કેવળ જ્ઞાન થાય ને આ બાજુ શરીરમાં બધો ફેરફાર થઈ જાય, પરમ ઔદારિક શરીર થઈ જાય, રોગ ન રહે. છેલ્લે રોગ હોય, મની દિશામાં છેલ્લે અત્યંત રોગ હોય, ગમે તેટલો રોગ હોય એને ઉપસર્ગ પરિષદ કહે છે. હું રોગ નો પરિષદ, સુધા પરિષદ, એ બધું ખલાસ થઈ જાય. તેરમું ગુણ સ્થાન આવે ત્યારે ઉપસર્ગ પરિષદ કાંઈ રહે નહીં, પરમ ઔદારિક શરીર થઈ જાય. એવું જેમનું શરીર થયું છે, જેમના વચન વડે લોકમાં ધર્મ તીર્થ પ્રવર્તે છે, અને એમની વાણીથી અનેક જીવો ધર્મમાં ધર્મને પામે છે, અને ધર્મને પામેલા તરી પણ જાય છે, તરે છે, માટે એને તીર્થ કહેવામાં. એ સ્વયં જીવંત તીર્થ સ્વરૂપ છે, અને એમની જીણવાણી છે એ પણ તીર્થ સ્વરૂપ છે, એ સમવસરણ પણ તીર્થ સ્વરૂપ છે, અને જ્યાં જ્યાં સમવસરણ થાય એ ભૂમિ પણ તીર્થ સ્વરૂપ છે, જ્યાં જ્યાં વિચરે એ બધું તીર્થ સ્વરૂપ છે. રાજાગ્રહીમાં આપણે જઈએ છીએ ત્યાં 25-24 તીર્થંકરોના સમવસરણ ત્યાં રાજાગ્રહીમાં આવી ગયા છે એમ કહેવાય છે. અને છેલ્લે શ્રેણિક મહારાજની કોઈ રાજધાની હતી, આજે એના ગઢના અવશેષો છે. શ્રેણિક મહારાજાની રાજધાની હતી, અને શ્રેણિક મહારાજા ત્યાં ભગવાનના સમવસરણમાં શ્રવણ કરવા જતા હતા. જેમના વચનો વડે લોકમાં ધર્મ તીર્થ પ્રવર્તે છે, એમના વચનો છે એ ઓમકાર ધ્વનિ છે, અને એ ઓમકાર ધ્વનિમાંથી 700 ભાષામાં અને બીજા અનેક ભાષાની અંદર પણ લોકો સમજી જાય છે. જે જીવો બેઠા હોય ત્રિયંચો ત્રિયંચની ભાષામાં, દેવો દેવોની ભાષામાં, એમાં ધર્મ તીર્થ પ્રવર્તે છે, અનેક જીવોને ધર્મની પ્રાપ્તિ થાય છે, એ નિમિત્ત પડે છે એમના વચનો. એમાં તીર્થંકરોને પણ ધ્વનિ હોય છે, અને કેટલાક કેવળીઓને પણ સમવસરણ અને દિવ્ય ધ્વનિ હોય છે. તીર્થંકરોને જરા વિશેષ પુણ્ય યોગ હોય તો વિશેષ પ્રમાણમાં સંખ્યા આવે ત્યાં, અને વિશેષ પ્રમાણમાં સમવસરણની શોભા પણ હોય, પણ કેટલાક મુક્તકેવળી ન હોય એવા કેવળીઓને પણ સમવસરણ રચાય છે, એમની પણ દિવ્ય ધ્વનિ છૂટે છે, અને એ અરિયંતોથી પણ બીજા જીવો ધર્મને પામે છે. રામચંદ્રજી હતા એવું કે, હા સકલભૂષણ હતા કે ભાઈ થયા, એ આમ તો મુનિ સુવ્રતનાથ ભગવાનનો સમકાળ છે રામચંદ્રજીનો, 20મા તીર્થંકર ના સમયમાં થયા છે, પણ એ વખતે બીજા પણ કેવળી થયા છે. તો જ્યારે વનવાસમાં હતા ત્યારે એમનો ઉપસર્ગ દૂર કર્યો હતો રામચંદ્રજીએ, એમનો જ ઉપસર્ગ દૂર કરેલો. ઉપદ્રવ કરતા હતા એને મારીને ભગાડ્યા હતા વનવાસમાં, અને જ્યારે પોતે અયોધ્યામાં આવ્યા લંકાના યુદ્ધ પછી રાજ્યારૂઢ થયા, ત્યારે એ કેવળ એમને કેવળ જ્ઞાન થયું ને એમનું સમોસરણ અયોધ્યાના ઉપવનમાં આવ્યું હતું, એમને ખબર આપી કે ભગવાનનું સમોસરણ આવ્યું છે. પછી પોતે જેનો ઉપસર્ગ દૂર કર્યો હતો એ જ કેવળીને શ્રવણ કરવા ગયા છે, એમ બતાવે છે આપણા પુરાણો, એમ બતાવે છે કે બીજા કેવળીઓને પણ સમોસરણ હોય છે. એવું સાધારણ ઓલા જેટલું તીર્થંકર જેટલા પુણ્ય હોય ને સાધારણ હોય, અને ત્યાં પણ જીવો આવીને સાંભળે, એમને વાણીનો યોગ હોય છે. શું કામ હોય, બધા કેવળીઓ મુક કેવળી નથી હોતા, કેટલાક કેવળીને વાણીનો યોગ હોય છે, અને એનાથી બીજાને ધર્મની પ્રાપ્તિ થાય છે. એટલે એમ કેવું છે કે અરિયંત પરમાત્મા છે એ પ્રત્યક્ષ
ધર્મ પ્રાપ્તિ નું બીજાને નિમિત્ત પડે છે એમ કેવું છે. કેટલાક તો એમાં દર્શન થી પામે છે, કેટલાક એમની વાણી થી પામે છે, બે રીતે બને છે. એ પ્રત્યક્ષ છે. જે વડે અન્ય જીવોનું કલ્યાણ થાય છે, અન્ય લૌકિક જીવોને પ્રભુત્વ માનવાના કારણરૂપ અનેક અતિશય તથા નાના પ્રકારના વૈભવનું જેને સંયુક્તપણું હોય છે. શું કહે છે? અન્ય લૌકિક જીવોને પ્રભુત્વ માનવામાં શું, જેને કાંઈ ધર્મની ખબર ન પડી હોય પણ એ જોવે તો કે નહીં છે કોઈ ભગવાન, આ ભગવાનને જ આટલું હોય, બીજાને આટલું હોય નહીં. શું? કેમ કે તમામ પ્રકારની રિદ્ધિ સિદ્ધિ, શું રિદ્ધિ સિદ્ધિ લબ્ધિ બધા પ્રકારની એ પદની અંદર સમાઈ જાય છે. શું? કોઈ એમાં બાકી રહેતું નથી. એટલા અતિશય હોય છે કે જેને જોઈને એ ચમત્કારોથી સામાન્ય જગતના પ્રાણી પણ એમના પ્રભુપણાનો સ્વીકાર કરી લે છે કે આ ભગવાન છે. કોઈ આને માટે વાદ વિવાદ કરી શકાય એવું નથી. અન્ય લૌકિક જીવોને પ્રભુત્વ માનવાના કારણપણે અનેક અતિશય તથા અનેક પ્રકારના બાહ્ય વૈભવ, બાહ્ય વૈભવ પણ દૈવી વૈભવ હોય છે. ખુદ એ સમોસરણના રચનારને આશ્ચર્ય થાય છે. કુબેરને, ઇન્દ્ર કુબેરને મોકલે છે, એનો ધનપતિ, ખજાનાનો જે ખજાનચી છે એને મોકલે છે. સારામાં સારું કેવું સમોસરણ કરજે, જરાય લોભ રાખવાનો પ્રશ્ન રહેતો નથી. એવા અનેક વૈભવનું સંયુક્તપણું હોય છે તથા જેને પોતાના હિતને અર્થે શ્રી ગણધર ઇન્દ્રાદિ ઉત્તમ જીવો સેવન કરે છે. પોતાના આત્મકલ્યાણના હેતુથી ગણધર જેવા મહાન આત્માઓ અને ઇન્દ્ર જેવા પણ મહાન પુણ્યાત્માઓ એમનું સેવન કરે છે, એવા ઉત્તમ જીવો પણ એમની સેવા કરે છે, એમની સ્તુતિ કરે છે, એમની પૂજા કરે છે, ભક્તિ કરે છે. એવા સર્વ પ્રકારે પૂજવા યોગ્ય, કેવા? સર્વ પ્રકારે પૂજવા યોગ્ય. પાંચે પરમેષ્ઠી છે એ સર્વ પ્રકારે પૂજવા યોગ્ય છે. એવા સર્વ પ્રકારે પૂજવા યોગ્ય શ્રી અનંતદેવને અમારા તમારા સૌના નમસ્કાર. એ પોતે શાસ્ત્ર લખતા લખતા ભક્તિ કરતા જાય છે. હરિનું સ્વરૂપ આવ્યું છે ને એટલે પોતે નમસ્કાર કરતા જાય છે પંડિતજી. હવે શ્રી સિદ્ધ પરમેશ્વરનું સ્વરૂપ ધારીએ છીએ. હવે અમે સિદ્ધ પરમાત્માના સ્વરૂપનું ધ્યાન કરીએ છીએ, કહીએ છીએ એમ કહેના બદલે પ્રથમ હરિયનનું સ્વરૂપ વિચારીએ છીએ એમ કીધું. પ્રત્યક્ષ છે ને એનો વિચાર કરે છે. હવે સિદ્ધ પરમાત્મા તો પરોક્ષ છે તો કે એને અમે ધ્યાનમાં લઈએ છીએ. સામે તો કાંઈ છે નહીં ભગવાનની મૂર્તિની જેમ, તો કે એને અમે ધ્યાનમાં લઈએ છીએ. એ કેવી રીતે સિદ્ધ થયા એમની પણ એવી પદ્ધતિ લેશે. કેવી રીતે થયા એ શું કે જે ગ્રહસ્થ અવસ્થા તજીને, શું પહેલા એ પણ ગ્રહસ્થ હતા એમ કેવું છે. અનાદિથી કોઈ સિદ્ધ નથી, એ ગણિતની બહારનો વિષય છે પાછો. અનાદિથી કોઈ પહેલા, અનાદિથી સીધા લઈ અનંત સિદ્ધ પરમાત્મા વિના ખાલી નથી. શું? સિદ્ધ શિલામાં અનંત સિદ્ધો અનાદિથી છે અને એમાંના કોઈ સિદ્ધ અનાદિથી નથી, પણ બધા સિદ્ધ આદિ છે. મગજ કામ ન કરે એવું છે. ગણિતની બહારનો વિષય છે જરા, પણ આવી વાત છે જરા. શું? અને કાળની અનંતતા સમજે એને જે સમજાયું છે, કાળ અનાદિ છે એ સમજે ન્યાયથી શુદ્ધ જ્ઞાનમાં એને જે સમજાયું છે.
બે રીતે એટલે પેલા પોતે કાળ ને પોતે પોતાના સ્વરૂપ ની સ્થિતિ બતાવે છે અને પછી પાછો નહી એમ.
નહી આમાં તો શું કેવું છે કે સિદ્ધાલય ની અંદર અનંત સિદ્ધો છે. ક્યારથી છે? અનાદિથી છે. તો જો અનાદિથી અનંત સિદ્ધો હોય તો પહેલેથી સિદ્ધ હોવા જોઈએ. તો કે ના, એમ નથી, પ્રત્યેક સિદ્ધની આદિ થયેલી છે એમ કહેવું છે. ને એ જરાક ગણિતના દ્રષ્ટિકોણથી ન સમજાય એવો વિષય છે. પણ સમજાય એટલું સમજવું, પ્રયોજનભૂત એટલું નથી. પણ કહેવાનો આશય એટલો છે કે એ જે સિદ્ધ પરમાત્મા જે કોઈ થયા અનંતા, તે બધાએ પહેલા મનુષ્ય અવસ્થામાં હતા, પછી સિદ્ધ થયા છે. એ પહેલા ગ્રસ્ત ચોથા ગુણ સ્થાને હતા, તે અવસ્થાથી આગળ વધીને તજીને, એટલે આગળ વધી જઈને જેમ પગથિયામાં પગથિયા પગ મૂકે અને પછી ઉપર જવા માટે એ પગને એ પગથિયાને છોડી દે, મુનિ ધર્મ સાધન વડે એ પણ મુનિ થયા. અને ચાર ઘાતી કર્મોનો નાશ થતા અનંત ચતુષ્ટય સ્વભાવ પ્રગટ કરીને એ કેટલો કાળ વિચે, કેટલો કાળ અરિયંત દશામાં રહ્યા, એટલે જ્યાં સુધી આયુષ્ય બાકી હતું ત્યાં સુધી, એ બધાનો જુદો જુદો કાળ છે, કોઈનો એક સરખો કાળ હોવાનો સંભવ નથી. એ કેટલો કાળ અરિયંત પદમાં રહીને પછી એ એ પણ પૂરું થવાથી કાળ વિતે, ચાર અઘાતી કર્મોનો પણ ભસ્મ થતા, એટલે બાકીના ચાર જે છે નામ ગોત્ર આયુષની વેદની, એ ચાર અઘાતી કર્મોનો પણ ભસ્મ થતા, એટલે એનો પણ ક્ષય થતા, એનો નાશ થતા, પરમદારિક શરીરને પણ છોડી દઈને એ પણ મીણની જેમ, એટલે કપૂરની જેમ ઉડી જાય છે. આ લોકો અગ્નિ સંસ્કાર કરે છે એવું છે, લીધું છે ને એમ. અત્યારે જે તળાવ છે પાવાપુરીમાં, પાવાપુરીમાં મહાવીર ભગવાનનું ત્યાં નિર્વાણ ધામ છે ને, તો ત્યાં છેલ્લે અગ્નિ સંસ્કાર કર્યો, અને અગ્નિ સંસ્કાર કર્યો પછી એની રાખ એટલી બધી બધા લેવા લઈ ગયા કે ત્યાં તળાવ થઈ ગયું. પણ અગ્નિ સંસ્કાર કરવામાં આવતો નથી, છેલ્લે કપૂરની જેમ છે શરીર છે, હવાની અંદર પરમાણુ વિખરાઈ જાય છે. પરમ ઔદારિક શરીરને પણ છોડી ઉર્ધ્વગમન સ્વભાવથી, શું ઉર્ધ્વગમન સ્વભાવ હોવાને લીધે લોકના અગ્રભાગમાં જઈને બિરાજમાન થાય છે. જેવું એ શરીર છૂટી જાય એટલે એમનો આત્મા એક જ સમયમાં સિદ્ધાલયમાં પહોંચી જાય છે, બીજો સમય ત્યાં પહોંચવામાં લાગતો નથી. એવી વિશિષ્ટ ગતિ છે જીવમાં અને પૂદગળમાં, ક્રિયાવતી નામની શક્તિ છે જેને લઈને એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં ગમન આગમન થઈ શકે છે. એ ગમન આગમનની મેક્સિમમ સ્પીડ કેટલી, કે એક સમયમાં 14 બ્રહ્માંડ કાપે એટલી અસંખ્ય યોજન છે. એક લોકના નીચે છેડેથી ઉપરના છેડે વ્યા જાય, આ તો અડધું જ કાપવાનું છે. આ તો મધ્ય લોકમાં છે, મનુષ્ય જીવ મધ્ય લોકમાં છે, એટલે 7 રાજુ, એટલે 14 રાજુની ઊંચાઈને કાપે એક જ સમયમાં, એટલી ગતિ વિશિષ્ટતા એ શક્તિમાં રહેલી છે. એમાંથી આ એક સમયમાં ઉપર જાય છે. નહીં, એમનું શરીર છે વિલય થઈ જાય, પરમાણુ કપૂર જેમ કેમ ઉડી જાય છે. થોડી વાર પહેલા કપૂરની ગોટી હતી ને, ત્યારે ક્યાં ગઈ, કે વાતાવરણમાં વિખરાઈ ગયા, એ પરમાણુ વાતાવરણમાં વિખરાઈ જાય છે, પલટી જાય છે. ખબર નથી કેટલો બધો ઝીણવટ છે, ખ્યાલ નથી રહ્યો. વાળને નખ પરમ ઉદારિકપણે નહીં પરિણમતા હોય, કેવી રીતે હશે હું ખ્યાલ નથી. ચોક્કસ શાસ્ત્રમાં શું વિશે છે, એ વિધિ કરે છે હોય કદાચ, આપણને બહુ ખ્યાલ નથી. વિધિના શાસ્ત્રોમાં કઈ આવતું હશે. પરમ ઉદારિક છોડીને, શરીર છોડીને ઉર્ધ્વગમન તેને લોકના અગ્રભાગમાં જઈને બિરાજમાન થયા છે. ત્યાં જેને સંપૂર્ણ પરદ્રવ્યોનો સંબંધ છૂટવાથી મુક્ત અવસ્થાની સિદ્ધિ થઈ છે, ત્યાં પછી કોઈ પરમાણુ સાથે એમને સંબંધ નથી, બીજા જીવો સાથે સંબંધ નથી, કોઈની સાથે કાંઈ સંબંધ નથી. મુક્ત અવસ્થાની સિદ્ધિ થઈ છે. ચરમ શરીરથી ચરમ એટલે અંતિમ, છેલ્લા શરીરથી કિંચિત ન્યૂન એટલે થોડું ઘટેલું પુરુષાકારવત, કેમકે છેલ્લે મનુષ્ય શરીર હોય છે ને, એમાં પુરુષનું શરીર હોય છે, પુરુષાકારવત જેના આત્મપ્રદેશોનો આકાર અવસ્થિત થયો છે અને જેમના આત્મપ્રદેશો એ પ્રમાણે રહી ગયા છે. પ્રતિપક્ષી કર્મોનો નાશ થવાથી, આત્માથી પ્રતિપક્ષભૂત એવા કર્મોનો નાશ થવાથી સમસ્ત સમ્યક્ત્વ જ્ઞાન દર્શનાદિ આત્મિક ગુણો જેને સંપૂર્ણપણે પોતાના સ્વભાવને પ્રાપ્ત થયા છે, બધા અનંતે અનંત ગુણો પૂર્ણ શુદ્ધપણે પ્રગટ થઈ ગયા છે. નો કર્મનો સંબંધ દૂર થવાથી કર્મના ફળ હવે કાંઈ રહ્યા નથી, એ છેલ્લે અરિયંત અવસ્થામાં ચાર ઘાતિમાં બાકીના કર્મ ફળ ભોગવી લીધા. જેને નોકર્મ સંબંધ દૂર થવાથી, જેને સમસ્ત અમૂર્તત્વ આદિ આત્મિક ધર્મો પણ પ્રગટ થયા છે, એટલે અમૂર્તપણું પણ પ્રગટ થયું છે. શું નહીતર આ નામકર્મને લઈને અમૂર્તપણું પ્રગટ થતું નથી, મૂર્તિ દેખાય છે, એ પણ પ્રગટ થઈ ગયા છે. જેને ભાવકર્મનો અભાવ થવાથી, એ દ્રવ્ય કર્મો લીધા કર્મ ને નો કર્મ, હવે આત્માના પરિણામમાં જે વિકારી અવસ્થા છે એને ભાવકર્મ કહે છે. એવા ભાવકર્મોનો પણ અભાવ થવાથી નિરાકુળ આનંદમય શુદ્ધ સ્વભાવરૂપ પરિણમન થઈ રહ્યું છે. ભાવકર્મોનો અભાવ થવાથી આકુળતા પણ નાશ પામી છે અને પરમાનંદમય શુદ્ધ સ્વભાવરૂપ જેમને પરિણમન થઈ રહ્યું છે અને જેના ધ્યાન વડે ભવ્ય જીવો અને સ્વદ્રવ્ય પરદ્રવ્ય ઉપાધિક ભાવ તથા સ્વાભાવિક ભાવનું વિજ્ઞાન થાય છે, જે સિદ્ધપદના ધ્યાન વડે સ્વદ્રવ્યનું વિજ્ઞાન જ્ઞાન થાય છે, પરદ્રવ્યનું પણ જ્ઞાન થાય છે, ઉપાધિક ભાવોનું પણ જ્ઞાન થાય છે અને સ્વાભાવિક ભાવોનું પણ જ્ઞાન થાય છે, એટલે આત્માને સિદ્ધ સમાન કહ્યો છે. આત્મ સ્વરૂપને પણ સિદ્ધ સમાન કહ્યું છે, અરિયન સમાન નથી કહ્યું પણ સિદ્ધ સમાન કહ્યું છે, કેમ કે સિદ્ધ ભગવાન દેહ રહી છે અને આ આત્મા પણ કર્મ નો કર્મ ને ભાવ કર્મ રહી છે. સમય સાર કેવી રીતે શરૂ કર્યું અમૃતચંદ્રાચાર્ય, કે નમઃ સમય સારાય, સમય નામ આત્મા, અને સાર એટલે દ્રવ્ય કર્મ ભાવ કર્મ ને નો કર્મ રહિત એવા સિદ્ધ હોય છે ને, એવો આત્મા છે. એટલે બ્રહ્માસિદાસજી એને સિદ્ધ સમાન ગાયો છે કે આત્મા સિદ્ધ સમાન સદા પદ મેરો. એવું ઉપાધિક ભાવ તથા સ્વાભાવિક ભાવનું વિજ્ઞાન થાય છે, જે વડે પોતાને સિદ્ધ સમાન થવાનું સાધન થાય છે અને એમના ધ્યાનથી પોતાને પણ એવા થવાનું સાધન થાય છે કે મારે પણ આવા થવું છે. આ છેલ્લો આદર્શ એ છે, એટલે પૂર્ણતાને લક્ષ્ય છે, આ સિદ્ધ પદનું લક્ષ્ય છે. પૂર્ણતાના લક્ષ્યમાં અરિયન પદનું નહીં પણ સિદ્ધ પદનું લક્ષ્ય છે એમ કહેવું છું. જે વડે પોતાને સિદ્ધ સમાન થવાનું સાધન થાય છે, તેથી સાધવા યોગ્ય પોતાનું શુદ્ધ સ્વરૂપ તેને દર્શાવવા માટે જે પ્રતિબિંબ સમાન છે, બરાબર એ આત્માનું જ પ્રતિબિંબ છે એમ સમજી લ્યો. આપણે આ સિદ્ધની સ્તુતિ છે ને, એમાં છેલ્લે હે હે આવે છે, એ હે આવે છે એ થર્ડ પર્સન માટે આવે છે ભાષામાં, અને ફર્સ્ટ પર્સન હોય તો ત્યાં હું આવે, હું મેં એસા હું, સિદ્ધ એસા હે ઓર મેં એસા હું, તો એ હે ની જગ્યાએ હું બોલો એટલે આપણી સ્તુતિ થઈ ગઈ, પોતાના સિદ્ધ પદની ભાવનાની સ્તુતિ થઈ ગઈ, એ સ્વરૂપ ભાવનાની સ્વરૂપ ભાવના થઈ ગઈ. હેમાં એ સિદ્ધ ભગવાનની સ્તુતિ છે અને હું કરો એટલે નિજ સિદ્ધ પદની ભાવના થઈ ગઈ કે હું આવો છું, હું આવો છું, હું આવો છું, હું આવો છું. લીધું ને, અવિનાશી અવિકાર પરમ રસનું ધામ છું હું, એટલે છું છું ભગવાન એવા છે ને હું પણ એવો છું, એ સ્વરૂપ ભાવના થઈ ગઈ. સિદ્ધપદ ની સ્તુતિ માંથી સિદ્ધ સ્વરૂપ ની ભાવના થઈ ગઈ. એટલે સ્વરૂપ ભાવના કરી હોય તો એ પદ કામમાં આવે એવું છે. સિદ્ધ ભગવાનની સ્તુતિ કરવાનું પદ છે સાધન, અને સ્વરૂપ ભાવનાનું પણ એ સાધન થાય એવું પદ છે. કેમ કે સિદ્ધ એ પોતાનું સાધવા યોગ્ય જે પોતાનું શુદ્ધ સ્વરૂપ, તેને દર્શાવવા માટે જે પ્રતિબિંબ સમાન છે, એવું જ પોતાનું શુદ્ધ સ્વરૂપ છે. જેવું આયુ સ્વરૂપ છે એવું જ પ્રતિબિંબ આયા છે. કોણ? સિદ્ધ પરમાત્મા પ્રતિબિંબ સમાન છે. આત્મા પોતે નિજ સિદ્ધ બિંબ છે અને સિદ્ધ પરમાત્મા પ્રતિબિંબ છે. આમ છે. તથા જે કૃતકૃત થયા છે, જો અહીંયા સિદ્ધ પરમાત્માને પ્રતિબિંબ બનાવ્યા છે, પોતાનું સાધવાયુગ સ્વરૂપ લઈ લીધું છે અને સિદ્ધ પરમાત્માને પ્રતિબિંબના સ્થાને મૂક્યા છે. પાંચમી ગતિ સિદ્ધ ગતિ લીધી છે ને. અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને, એ પોતાના પ્રતિબિંબના સ્થાને છે. ત્યાં અર્થ જ કહ્યો છે કે જે પ્રતિછંદના સ્થાને છે. તું સિદ્ધ છો તો કે તું સિદ્ધ છો, હું સિદ્ધ છું તો કે હું સિદ્ધ છું. પ્રતિછંદ એટલે પડઘો, પડઘાના સ્થાને છે. ધ્રુવમ અચલમ અણુવિમ ગઈ પત્તે, ધ્રુવ અચળ અને અનુપમ એવા પામેલ સર્વે સિદ્ધને. હું આ સમયસાર કે કેવળી અને શ્રુત કેવળી થી કહેલા એવા સમયસાર ને હું કહીશ. એ પહેલી ગાથા છે. સિદ્ધ ભગવાન ને જ નમસ્કાર કર્યા છે. એ હેતુ છે. હરિયંત ભગવાન ને નમસ્કાર નહીં કરવાનું એટલે સિદ્ધ ભગવાન ને શું કરવા નમસ્કાર કર્યા? આચાર્ય દેવે રચના માંગલિક માં એવી શું કરવા કરી? એક એક વાતમાં ઊંડાણ ઘણું છે ને. સિદ્ધ સમાન સમયસાર ને સમજાવે છે, માટે અહીંયા સિદ્ધ ભગવાન ને હું નમસ્કાર કરું છું. કેમ કે એવા જ આત્મા ને મારે સમજાવો છે. શું બીજા શાસ્ત્રો માં તીર્થંકરો ને નમસ્કાર કર્યા છે, અહીંયા સિદ્ધ પદ ને નમસ્કાર કર્યો છે. શું સમયસાર છે ને? એટલે શું કે છે? પોતાનું શુદ્ધ સ્વરૂપ તેને દર્શાવવા જે પ્રતિબિંબ સમાન છે. તથા જે કૃતકૃત્ય થયા છે, હવે જેમને કઈ કરવાનું બાકી રહેતું નથી. કૃત એટલે કરવા યોગ્ય, કરાઈ ચૂકી કરાઈ ગયું છે, કરાઈ કરી ચૂક્યા છે, કરવા યોગ્ય બધું કરી ચૂક્યા છે અને હવે કઈ કરવાનું બાકી રહેતું નથી, એને કૃતકૃત્ય કહેવામાં આવે છે. અને જે કૃતકૃત્ય થયા છે તેથી એ જ પ્રમાણે અનંત કાળ પર્યંત રહે છે, અને તેથી હવે કઈ નવું એ કરતા નથી. જે સિદ્ધ અવસ્થામાં છે એ સાદી અનંત કાળ એમને એમ રહી જશે. અરિયંત પરમાત્મા એમને એમ ન રહ્યા, એ મનુષ્ય લોક છોડીને સિદ્ધાલયમાં ચાલ્યા ગયા. એમને દેહ નો પણ ત્યાગ કરી નાખ્યો. હવે આમને કઈ ગ્રહણ ત્યાગ નથી, વાણી નથી, ઉપદેશ નથી, કોઈ હલનચલન નથી, કઈ આવવું જમવું કઈ ફેરફાર. અનંત કાળ પર્યંત એ જ પ્રમાણે રહેશે. એવી નિષ્પન્નતાને પામેલા એટલે એ પ્રકારે જેને પ્રાપ્તિ થઈ છે એવા તે શ્રીધ ભગવાનને અમારા તમારા સૌના નમસ્કાર. એમાં જો અહીંયા ભક્તિ કરી, એમણે અરિયંત ભગવાનની ભક્તિ કરી, જે શ્રીધ ભગવાનને નમસ્કાર કર્યા. સ્વરૂપ સમજાવતા જાય છે, કેવી રીતે એ ઉત્પન્ન થયા એ કહેતા જાય છે, અત્યારે કેવા સ્વરૂપે છે એ સમજાવતા જાય છે, અને પછી ભક્તિ કરતા જાય છે. અને એ બહુ સ્વાભાવિક છે. પોતાને ધ્યેય છે, પ્રાપ્તિનું સ્થાન છે, એટલે ભક્તિ આવ્યા વિના રહેની. જો એ રીતે નમન ભાવમાં ન આવે તો પર્યાય આગળ વધે કેવી રીતે? આ તો વિકલ્પ છે, એ તો દ્રવ્ય નમન છે. હજી દ્રવ્ય નમન થતું નથી, ભાવે નમન ક્યાંથી થાય? પછી સિદ્ધ પદ છે તો ભાવ નમન છે. પહેલા દ્રવ્ય નમન થાય, પછી એનું નિર્વિકલ્પ અવસ્થામાં ભાવે નમન થાય, પછી એ પદ ની પ્રાપ્તિ થાય એવો ક્રમ છે એમાં. હા, પરિણામે થઈ જાય એ દ્રવ્ય ભાવે આવે જ તે, આવ્યા વગર રે નહી એમાં. શું બહુ કુદરતી ને બહુ સ્વાભાવિક છે, એટલે તે નિશ્ચય દ્રષ્ટિ ગમે તેટલી સાધક અવસ્થામાં તીખી હોય, નિશ્ચય દ્રષ્ટિ ગમે તેટલી તીખી હોય તો પણ એને ભક્તિનો ઉછાળો આવ્યા વિના રહે નહીં. આ નિયમબદ્ધ છે, આવે આવે ને આવે જ. હા, એ બધા પુરાવા છે, બધા જીવંત પુરાવા છે એ બધા. શું હવે આચાર્ય ઉપાધ્યાય અને સાધુ નું સ્વરૂપ એ કહે છે કે જે વિતરાગી બની સમસ્ત પરિગ્રહ ને છોડી શુદ્ધ ઉપયોગ રૂપ મુનિ ધર્મ અંગીકાર કરી અંતરંગમાં તો એ શુદ્ધોપયોગ વડે પોતે પોતાને અનુભવે છે. મુનિ કેવી રીતે થાય છે? ત્રણેયનું એક સાથે એટલા માટે લીધું કે તેમનું ગુણસ્થાન ત્રણેયનું એક છે અને તેમના બાહ્યાચાર પણ એક છે. બાહ્ય 28 મૂળ ગુણ એમના આચારના એક સરખા હોય છે, એમનું છઠ્ઠું સતમું ગુણસ્થાન પણ એક સરખું હોય છે. પછી અંદરના પેટા ભેદની વાત જુદી છે અને બહારની અંદર આચાર્ય આચાર્યની ક્રિયા કરે, આચાર્ય પણ એટલે કરાવે કરે કરાવે બધું લેશે, આમાં ઉપાધ્યાય ઉપાધ્યાય પણ કરાવે એ જુદી વાત છે. પછી શું પણ સામાન્યપણે એનું એક સરખું સ્વરૂપ છે, એટલે ત્રણેયને એકની નીચે એક હેડિંગમાં લઈ લીધા છે. ના, પછી દરેકને જુદી જુદી વાત કરશે. શું કે જે વિતરાગી બનીને કેવા થયા છે? પહેલી વાત કે વિતરાગી છે, મુનિ હોય અને રાગી હોય એને મુનિ કહેવાય નહીં. મુનિ રાગી ન હોય અને રાગી હોય તે મુનિ ન હોય. એટલે પહેલા તો જે વિતરાગી થયા છે એટલે જેને ત્રણ કષાય ટાળ્યા છે. શું આવશે એ તો? શું ત્રણ કષાય જેને ટાળ્યા છે એટલે વિતરાગી બીના છે, સમસ્ત પરિગ્રહ છોડી દીધો છે. વિતરાગ થયા હોવાથી વિતરાગતામાં કોઈ પરિગ્રહને અંગીકાર કરવાનો ભાવ જ ઉત્પન્ન થતો નથી. જ્યાં ભાવ છૂટી જાય ત્યાં પછી ભાવને નિમિત્તે થતી ક્રિયા ચાલુ રહે એમ બનતું નથી, એ ક્રિયા પણ છૂટી જાય છે. એ માર્ગાનુસારી થયા. કેવા થયા? માર્ગાનુસારી થયા. એ સાધુપદ માં નતા આવેલા, કોઈ સાધુપદ માં આવેલા એમાં કોઈ આત્માર્થિત હોય છે, કોઈ માર્ગાનુસારી હોય છે. પણ સમ્યક દ્રષ્ટિકોણ જુદું છે અને સાધુપણું એ જુદી ચીજ છે, એટલે એનું દરેકનું સ્વરૂપ સમજવું જોઈએ. જે વિતરાગી બની સમસ્ત પરિગ્રહને છોડી, વિતરાગી થયા પછી બધો પરિગ્રહ એમણે છોડી દીધો, તિલતુસ માત્ર કોઈ પરિગ્રહને અંગીકાર કરે નહીં. શુદ્ધ ઉપયોગ રૂપ મુનિધર્મ અંગીકાર કરીને, કેવો મુનિધર્મ છે? શુદ્ધ ઉપયોગ. અત્યારે તો કહે છે કે નહીં, 12મે ગુણ સ્થાને હોય, 8મે ગુણ સ્થાને હોય, હાથ સુધી ન હોય, 8માંથી શુદ્ધ ઉપયોગ શરૂ થાય, કાં તો કે 12મે શરૂ થાય. ભાઈ, શરૂ તો 4થે ગુણ સ્થાને થાય છે પણ ત્યાં એટલો અલ્પ હોય છે એટલે એને મુખ્ય ગુણ સ્થાનનું નામ ત્યાં દેવામાં આવતું નથી. પણ મુનિ દશામાં તો અંતર્મૂર્તમાં ક્ષણે ક્ષણે શુદ્ધોપયોગમાં પરિણમે છે એટલે એને શુદ્ધોપયોગ રૂપ મુનિ ધર્મ કયો છે. એ અધ્યાત્મ ભાષાથી નામ પાડ્યું છે, અધ્યાત્મ ભાષાથી. અને શુદ્ધોપયોગ રૂપ મુનિલિંગ મુનિધર્મ કહે છે, એને ભાવલિંગ પણ કહેવામાં આવે છે. એ શુદ્ધ ઉપયોગને ભાવ કીધો છે ત્યાં, અને એ મુનિનું ચિહ્ન છે. મુનિ કોણ? કે ભાવલિંગી હોય તે મુનિ છે. દ્રવ્યલિંગને મુનિ પણ કહ્યું નથી, આમ છે. સમયસર આગળ છેલ્લે એ ગાથા લખી 413 ગાથા એ કરી પાસંડી લિંગાણી. એ કોઈ બારમા દ્રવ્યલિંગ છે તે કોઈ ધર્મ નું ચિહ્ન નથી. પ્રચુર સ્વસંવેદન, સદુપયોગમાં પ્રચુર સ્વસંવેદન, અને આમ પ્રચુર આનંદ એના પરિણામની મોહર ને છાપ લાગેલી છે, એને મુનિ દશા કહીએ. એટલે આ નમો આયર્યાણમ, નમો ઉજ્જાયાણમ, નમો લોહે સવસાવણમ બોલતી વખતે એમનું જે પ્રચુર સ્વસંવેદન છે એ જ્ઞાનમાં આવવું જોઈએ. કે સ્વસંવેદન ની જ મૂર્તિ છે. એટલે તો ગુરુદેવ એ કહેતા કે હાલતા ચાલતા સિદ્ધ છે. અમે તો એને હાલતા ચાલતા સિદ્ધ કહીએ છીએ. એમ કે આમ તો સિદ્ધ તો અચળ ગતિ છે, હાલે ચાલે નહીં. તો કે ના, આ હાલતા ચાલતા છે, એવી વાત છે. અને ભગવાન અમૃતચંદ્ર આચાર્ય દેવે પ્રવચન સારમાં એને મોક્ષ તત્વ કહ્યું છે. છેલ્લી 5 ગાથાનું અવતરણ કર્યું, પંચરત્ન જેવી 5 ગાથા છે. એમાં ભાવલિંગી મુનિને મોક્ષ તત્વ કહેવામાં આવ્યું. આચાર્ય મહારાજ ભૂલી ગયા છે, ગુણસ્થાન ની ગણતરી નહીં આવડતી હોય એમને, કે આ તો 13મે આવ્યા નથી ને, હજી 6ઠે હાથમાં છે, એને મોક્ષ કેમ કહી દીધો આપે? તો કે તત્વ દ્રષ્ટિએ મોક્ષ તત્વ છે. તત્વ દ્રષ્ટિ જેની હોય એ ભાવલિંગી મુનિને જોવે એમાં એને મોક્ષ તત્વના દર્શન થાય. કેમ કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પ્રતિબંધ વર્ણ વિચરવું ઉદયાધીન વિત લોભ. જો એને કોઈ 12મા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો પ્રતિબંધ નથી, માટે એની મુક્ત દશા અમે જોઈએ છીએ. ક્યાંય બંધાતા નથી, કોઈ ઠેકાણે બંધાતા નથી. અહીંયા કે રાજા તમને બોલાવે છે, તો કે ના, અમે અહીંયા બંધાતા નથી. તો કે અહીંયા બધા ધર્મના લોભી શ્રાવકો બહુ વસે છે, એ ગામ માર્યો ને? તો કે અહીંયા અમે બંધાતા નથી, અમે ક્યાંય બંધાતા નથી. એવા અપ્રતિબંધ વિહારી એને ભાવલિંગી પણ હોય છે. પ્રતિબંધ વિહારી ને ભાવલિંગી હોતો
નથી.